તારીખ 19/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 119.
મનુષ્યમાં કેટલાક ક્ષેત્રમાં મહાવિદ્યાલય ક્ષેત્રમાં એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ સદાય હોય છે. પ્રવાહ પણ વ્યક્તિ પણ અનેક અનેક અલ્યંત જ્ઞાનેન્દ્ર થતા રહે છે. ક્ષેત્ર જેવા કર્મભૂમિમાં ક્યારેક ક્યારેક હોય છે, અમુક કાળમાં હોય છે, અમુક કાળમાં નથી હોતા. એ સિવાય અધિભૂતની બહાર મધ્યલોકની અંદર જ્યાં મનુષ્યનું આવાગમન નથી ત્યાં પણ જીવનની ઉપસ્થિતિ નથી. તેથી જિનેન્દ્ર ભગવાનની સ્થાપના તેમની એક વાણી સિવાય બધા જ પ્રકારે સ્થાપના કરવામાં આવે છે. અને એ સ્થાપના મોક્ષ માર્ગમાં નિમિત્તભૂત હોવાને લીધે તે સ્થાપના એ પરમપદની પ્રાપ્તિ થાય છે એમ કહેવામાં આવે છે. સવારે મોક્ષપદની એમાંથી પ્રાપ્તિ થાય છે. એ જીની સ્થાપનાથી સાલમ ધ્યાન વડે એટલે જિનેન્દ્ર ભગવાનની મૂર્તિના આલંબન વડે એ નિમિત્તે નિરાલંપદનું પણ ધ્યાન થાય છે અંતરમાં. તેથી એ સ્થિતિની સ્થાપના કરવું કરાવવું અનુભવું એ પ્રકાર મોક્ષ માર્ગની અંદર સિદ્ધ છે. મોક્ષ માર્ગ જીવોના એ પરિણામો સિદ્ધપણે જોવામાં આવે છે. કેવી છે સ્થાપના ક્યાંથી આવે છે એના ઉપરનો શ્લોક છે. કિમ બ્રહ્મ એકમયી કિમ ઉત્સવમયી શ્રેયોમયી કિમ કિમ જ્ઞાનાનંદમયી કિમ ઉન્નતમયી કિમ સર્વશોભામયી તમ કિમ કિમિતિ પ્રકલ્પન પરે સ્તવન મૂર્તિ ઉદ્દિશ્યતામ કિમ સર્વાત ગમે દર્શયતિ સા ધ્યાન પ્રસાદ મહ મોહોદ્વાગામ દવાનલ પ્રશમને પાથોદવૃષ્ટિ શમ શ્રોતુ નિર્જરણી સમિત વિધો કલ્પેન્દ્રવલ્લી સતા સંસાર પ્રબલાંધ અંધકાર મથને માર્તંડ ચંડદ્યુતિ જૈની મૂર્તિ ઉપાસિતામ શિવસુખે ભવ્ય પિપાસાસ્તિકે. નીચે એનો અર્થ છે આ પદ્યનો ભાવાનુવાદ આ પ્રકારે છે કે હે ભવ્ય, જો તને મોક્ષના સુખની પીપાસા છે, તેને પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા છે, તો તમારે જૈન મૂર્તિની ઉપાસના કરવી જોઈએ. અન્ય સંપ્રદાયમાં પણ પોતાના ઈષ્ટદેવની મૂર્તિની સ્થાપના આની પાછળ પાછળ થઈ છે. જૈન મૂર્તિની ઉપાસના કરવી જોઈએ એટલે જે સર્વોત્કૃષ્ટ પવિત્ર દશાને પ્રાપ્ત છે એવા જે જિનેન્દ્રદેવ, તેમનું મૂર્તિમંત સ્વરૂપ જેમાં સ્થાપવામાં આવ્યું છે, જો તેવું થવું હોય તો, તે દશાને પ્રાપ્ત કરવી હોય તો તેની ઉપાસના કરવી જોઈએ. શબ્દ આવ્યો છે ઉપાસ્યતા, એની ઉપાસના કરવી જોઈએ, દર્શન કરવા જોઈએ કે વંદન કરવું જોઈએ કે સ્તુતિ કરવી જોઈએ, એવો શબ્દ નથી વાપર્યો. પણ એ બધી પ્રક્રિયામાં કોઈ પણ ક્રિયા, ક્રિયા ભેદે ભલે અનેક ક્રિયા હોય તો પણ એમાં ઉપાસના થવી જોઈએ. ઉપાસના થવી એટલે આદર થવો, ઉપાસના થવી એટલે એવા વિતરાગ ભાવનો આવિર્ભાવ થવો, એને ઉપાસના અથવા આરાધના કહેવામાં આવે છે. હે ભવ્ય, જો તને મોક્ષના સુખની પીપાસા છે, પછી બીજા બધા તો પુણ્યના ટોકડા થાય એમાં તો કઈ મોટી વાત નથી. ખેતરની અંદર પાક સારો થાય તો ખડ બાજુમાં થાય એ કઈ મોટી વાત નથી. જો મોક્ષના સુખની પીપાસા છે, મોક્ષ પ્રાપ્ત કરવાની તને ઉત્કૃષ્ટ અભિલાષા છે, અથવા જો તારે પરિપૂર્ણ પવિત્ર નિર્દોષ દશાને પ્રાપ્ત કરવી છે, દોષરહિત દશા જોઈએ, તો જેની દોષરહિત દશા છે એવા જે જૈન પરમાત્મા, તેની ઉપાસના કરવી જોઈએ. તે જિનબિંબ, તે જિનબિંબ મૂર્તિ સંબ્રહ્મ સ્વરૂપ છે, એવું એનું બ્રહ્મ સ્વરૂપ છે એમ કહે છે. આત્મા જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે અંદરમાં અંતરંગમાં, એવું જ બહારમાં જેમનું વ્યક્ત દશાનું સ્વરૂપ થઈ ગયું છે, એવા એ શું બ્રહ્મ સ્વરૂપ છે, પરમ બ્રહ્મ દશાને પામેલા છે. એ શબ્દ પ્રયોગ વેદાંતમાં વિશેષ છે. બ્રહ્મ એટલે એવું ને એવું રહેવું, પવિત્રતાનું પણ એની અંદર સમાવેશ છે. શુદ્ધ એવું ને એવું શુદ્ધપણે જેનું સ્વરૂપ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. એ જીવબિંબ મૂર્તિ શું બ્રહ્મ સ્વરૂપ છે, શું ઉત્સવમય છે, અંતવીર્યનો પ્રકાશ છે ને, શું શ્રેયરૂપ છે, કલ્યાણરૂપ છે, ઉપદ્રવ રહિત છે, જેમાં કોઈ પણ પ્રકારનું પુણ્યપાપનું અશ્રેય અથવા અકલ્યાણ નથી, શું જ્ઞાનને આનંદમય છે, કેવળ જ્ઞાનને પરમાનંદમય જેનું સ્વરૂપ છે, શું ઉન્નત રૂપ છે, ઉત્કૃષ્ટ રૂપ છે, સર્વથી ઉત્કૃષ્ટ સ્વરૂપે છે, અને શું સર્વશોભાથી સંપન્ન છે, એના જેટલી બીજા કોઈની શોભા વધી નથી. અથવા જેને એમ કહેવાય કે જે સર્વગુણ સંપન્ન છે એવું જેમનું સ્વરૂપ છે, એવા પરમેશ્વરની મૂર્તિ જોવામાં આવે છે. જૈન પરમેશ્વરની મૂર્તિ સિવાય અન્ય સંપ્રદાયની મૂર્તિમાં દોષના પ્રતીક જોવામાં આવે છે, રાગના પ્રતીક, દ્વેષના પ્રતીક, મોહના પ્રતીક, ભયના પ્રતીક, અનેક પ્રકારે એના ચિહ્નો જોવામાં આવે છે. કોઈ હાથમાં હથિયાર પકડાવે છે, કોઈ શૃંગાર કરે છે, કોઈ કાંઈ કરે છે, એ બધા પ્રકારના રાગ દ્વેષ મોહના નિમિત્તો જૈન પ્રતિમાને વિશે જોવામાં આવતા નથી. અને હોય તો તે જૈન પ્રતિમાનો સવાલ ક્યાં રહેતો નથી. એ રીતે જે ગુણથી જેની શોભા છે, દાગીનાથી શોભા છે નહીં, પણ ગુણથી જેની શોભા છે, પવિત્રતાથી જેની શોભા છે, એવા સર્વજ્ઞ દેવ જીનેન્દ્ર છે એમ કહેવું છે. દેવ તત્વનો અધિકાર છે. આ રીતે અનેક વિકલ્પોથી શું પ્રયોજન છે? એમના ગુણાનુવાદ કરવા બેસો તો અનંતકાળે પણ પાર આવે નહીં. એવા જેમનામાં અનંત ગુણો છે એ બધા વિકલ્પ કરવાથી શું પ્રયોજન છે? તેમના ગુણોની મહત્તામાં લીન થઈ જવું, ગુણોના વિકલ્પ કરવા કરતા તેમના ગુણોની મહત્તામાં લીન થઈ જવું એ કર્તવ્ય છે એમ કહે છે. આ રીતે અનેક વિકલ્પોથી શું પ્રયોજન છે? ધ્યાનના પ્રસાદથી આપની મૂર્તિના દેખનારા ભગ્યોને શું તે સર્વાતીત તેજને દેખાડે છે? હા, દેખાડે છે. કેમ સર્વાતી ગમેવ દર્શયતી સા ધ્યાન પ્રસાદન મહ એટલે ધ્યાનના પ્રસાદથી, એટલે કે જે ધ્યાન કરે છે તેને, એકાગ્રતા સ્વરૂપમાં કરે છે તેને, આપની મૂર્તિના દેખનારા ભવ્યોને, એવા જે ભવ્યો છે જે આપની મૂર્તિને દેખે છે તેને શું તે સર્વાતીત તેજને દેખાડે છે? આત્માના પરમ પવિત્ર તેજને દેખાડે છે. સર્વથી અતીત જગતના બધા તેજોથી પાર એવા તેજને દેખાડે છે કે આ જરૂર દેખાડે છે. અંદરમાં જે આત્માનું ચૈતન્ય તેજ છે એને આપની મૂર્તિ દર્શાવે છે, દેખાડે છે, અથવા પ્રગટપણે આત્મ સ્વરૂપને દર્શાવનારી આપની મૂર્તિ છે. તેથી આપની મૂર્તિના મૂર્તિની સ્થાપના અનાદિકાળથી મોક્ષ માર્ગ જીવો કરતા આવ્યા હોય છે. દેખાડે છે કે હા દેખાડે જ છે, પ્રશ્ન કરે છે ને, કેમ દર્શાયતી શું દેખાડે છે કે હા દેખાડે છે. મળી તે મૂર્તિ એટલે જીનબિંબ, મોહરૂપી પ્રચંડ દાવાનળને શાંત કરવા માટે મેઘવૃષ્ટિનું સમાન છે. ગમે તેવો દાવાનળનો અગ્નિ સર્યો હોય પણ જો ધોધમાર વરસાદ પડે તો એ અગ્નિ શાંત થઈ જાય છે. જે અગ્નિને બીજા સાધન વડે કાબૂમાં લેવો મુશ્કેલ છે બહુ ઝડપથી પ્રસરે છે. જ્યારે દાવાનળ લાગે છે ત્યારે બહુ ઝડપથી તે પ્રસરે છે, માઇલોના માઇલો એટલી ઝડપથી આગ લાગે છે કે અહીંયા આગ લાગેલી હોય એક સેકન્ડમાં ક્યાંય ને ક્યાંય સુધી લાગેલી દેખાય. જાણે જે આગમાં બળવાના પદાર્થો છે સ્વયં ત્યાં આગ રૂપે થઈ જાય છે, એમાં અગ્નિ પ્રગટી જાય છે. એવો દાવાનળ લાગ્યો હોય ને ધોધમાર વરસાદ પડે શાંત થઈ જાય, ગારો કરી નાખે. એવો આ જીવની અંદર મોહરૂપી દાવાનળ અનાદિથી લાગેલો છે અને તેની ગરમીથી આ જીવ તપ્તાયમાન છે, તપી ગયેલો છે, દુઃખી 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 છે. એવા જીવને, સંસારી જીવને જીનેન્દ્ર પ્રતિમા છે તે એના મોહના દાવાનળને શાંત કરવા માટે ધોધમાર વરસાદ જેવો છે. ગમે તેવો ઉકળતો ચરુ ખરી જાય એવું એ આ શાંત મૂર્તિ છે એમ કહેવું. એટલી શાંતિ મૂર્તિમાં જોવામાં આવે છે. શાંતિમાં તો ગમે તે કલ્પના થાય, લાવાનો હજુ હોય તો કે નાના મને પ્રકાશ થયો, જ્યોતિ પ્રતિ આવી ગયું, મને સ્માઈલ જગ્યાએ આવે છે. તો ગમે તેવી કલ્પના થાય એનો કોઈ ઉપાય નથી. મેઘવૃષ્ટિની સમાન છે કે ઈચ્છિત કાર્યોને સંપન્ન કરવા માટે નદીનો સ્ત્રોત છે, એટલે એના સર્વ કાર્ય સંપન્ન થઈ ગયા. બહારમાં એ સિવાય નિર્વિઘ્ન કાર્ય વિઘ્ન છે, અને આને વિઘ્ન છે તે નિર્વિઘ્ન છે. કોઈ એમ કહે કે મોક્ષ માર્ગી જીવોને પણ પૂર્વકર્મના ઉદયથી પ્રતિકૂળતા તો જોવામાં આવે છે, તે શું કઈ જ્ઞેન્દ્રની ઉપાસના તો કરનારા છે, છતાં મહામુનિઓને પણ બહારમાં ઉપસર્ગ પરિસર જોવામાં આવે છે. કહે છે કે એમને તો એ કાર્ય સંપન્ન થવાનું નિમિત્ત છે, એમને એ પ્રતિકૂળતા દુઃખનું નિમિત્ત અરજી થતો નથી. દુઃખથી તો તેઓ ડરે છે કે જેને પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના કરી છે તેઓ દુઃખથી ડરે છે. ખરેખર કોઈ પ્રતિકૂળ સંયોગોમાં દુઃખ છે કે દુઃખ દેવાની શક્તિ છે, બેમાંથી એક નથી. કોઈ પણ કહેવાતા પ્રતિકૂળ સંયોગો, પ્રતિકૂળ સંયોગો પ્રતિકૂળ નથી પણ કહેવાય છે જે પ્રતિકૂળ, એવા સંયોગો દુઃખ દે છે એમ ખરેખર જીવ કલ્પના કરે છે. એમાં દુઃખની મને આ દુઃખનો પ્રસંગ છે. સાધક જીવો તો એ કહેવાતા દુઃખના પ્રસંગે સાધનામાં વિશેષ સંલગ્ન થાય છે, વિશેષ પોતે પુરુષાર્થવંત થાય છે, ઉદ્યમવંત થાય છે. એમને તો તે પ્રતિકૂળતા પણ અનુકૂળતા છે. અને સંસારી જીવને પુણ્યોદયમાં હર્ષ અને રુચિ અને સુખાનુભવ થાય છે, સુખનો વિશ્વાસ આવે છે. એને એમ લાગે છે કે આ બધા મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે છે, એમાં મોટા વિઘ્ન ઉભા છે. મોટા વિઘ્ન એની અંદર દુર્ગતિમાં જવાના પરિણામ છે, એ જ મોટા વિઘ્ન છે એની અંદર, એ બધા ઉભા છે. ઈચ્છિત કાર્યોને સંપન્ન માટે નદીનો સ્રોત છે, અને મોક્ષ માર્ગને તો બીજા કોઈ જગતના કાર્યો ઈચ્છિત કાર્યો છે નહીં. તે સજ્જન માટે કલ્પેન્દ્ર વેલ છે, જેવી જેમ કોઈ કલ્પના કરે ચીજ મળે એવી જ્ઞેન્દ્ર પ્રતિમા છે, એ એનું સર્વસ્વ છે, એ સર્વસ્વ છે એમ લીધું. એ જ જાણે સર્વસ્વ છે, એટલો બધો મહિમાવંત અભિપ્રાય રાખીને વાત છે. કલ્પેન્દ્ર વેલી છે, જેવી કલ્પના કરે ને મળે એની મહિમા કેટલી, એટલી વિશેષ મહિમા જીનેન્દ્ર પ્રતિમાની. કલ્પલતાને સદ્રશ અભીષ્ટ ફલ પ્રદાન કરનારી છે એ પણ, જેમ કલ્પલતા એ પણ કલ્પનાની વનસ્પતિની ઉપમા છે. એમાં એના જેવી અભિષ્ટ એટલે ઈચ્છે એવું ફળ મળે એવી આ જીનેન્દ્ર પ્રતિમા છે. એને તો સહેજે સહેજે બંધાય, એમાં તો કોઈ મોટી વાત નથી, પણ સર્વોત્કૃષ્ટ વાત છે કે એ પરમપદની પ્રાપ્તિ કરાવનાર છે. અને સંસારરૂપી પ્રબળ અંધકારને નાશ કરવા માટે માર્તંડની પ્રચંડ દીપિ છે. સંસારરૂપી પ્રબળ અંધકારને નાશ કરવા માટે સૂર્ય દેવા છે. એમ ગમે તેવો અંધકાર હોય, સૂર્યનો ઉદય થતાં એ અંધકારનો નાશ થાય છે. એવો સૂર્યનો એ પ્રબળ પ્રકાશ છે, તેથી વૈભવ્ય એવી તે વિકરાગ મૂર્તિની ઉપાસના જરૂર કરવી જોઈએ. વિકરાગ શબ્દમાં મૂળમાં વાંચો સંસાર અપમાર્થમ જૈની મૂર્તિ, જૈની મૂર્તિ પછી વિકરાગ મૂર્તિ અને જૈની મૂર્તિ ઉપાસ્ય રામ. જૈન એટલે વિકરાગ, જૈને રાગ દ્વેષ મોહ વગેરે અંતરંગ શત્રુને જીતી લીધા, તે જૈન થયા. ગુણવાચક નામ છે, સંપ્રદાયવાચક નામ નથી, પણ એ ગુણવાચક નામ છે. જૈન કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વાળો નથી, એ તો આત્માનો ગુણ છે. જૈન પણ એ આત્મા ગુણ છે. એટલે તો એ વિષય આવે ત્યારે ગુરુદેવ એક પદ બોલતા, ઘટ ઘટ અંતર જીને બસાય, ઘટ ઘટ અંતર જૈન. કોઈ નાત જાત વાળો કે ચાર ગતિ એના ભેદ નથી લીધા એમાં. આ જીવ જંતુ છે અંદરમાં દરેકના, ઘટ ઘટ અંતર જીને બસાય, ઘટ ઘટ અંતર જૈન. મત મદિરાજ કે પાન છે મત વાળા સમજે, એ મતને જેને મદિરા મદિરા પીધી છે એ નહીં સમજાય, એને આ સમજ નહીં પડે. કેમ કે એને એમ થયું કે ભાઈ આની અંદર કોઈ આવવું જોઈએ, અને બહારની અંદર જે કાંઈ સંપત્તિ હોય છે એ સંપત્તિની પકડ હોય છે, તો કોઈ આવશે તો આની અંદર પણ એનો ભાગ લાગ કાંઈ શરૂ થઈ જશે કહે છે. એ સંપ્રદાયનો વિષય નથી. સર્વ આત્માઓને પોતાના પોતાનો જ સ્વભાવ, એની ઉપાસના કરવી, પોતાના જ જીન સ્વરૂપની અંતરંગમાં ઉપાસના કરવી, તે જીન માર્ગ છે, અને તે સર્વ આત્માઓનો અબાધિત અધિકાર. સર્વજ્ઞ પરમાત્મા બધા આત્માઓનું જે જીન સ્વરૂપ જુએ છે, એની જ સત્તા એ સૌને કહેતા. આપ કેવા છો? પ્રભુ તું તું જાણ જાણ જ રીતિ આપની તો એવી જાણવાની રીતિ છે કે એની જે સત્તા જીન સત્તા છે એ સ્વરૂપે આપ એને જુઓ છો. આપ જીવજંતુ તરીકે એને જોતા સંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને, સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ વિચારે. શું કહે છે? જ્યારે જીન પ્રતિમાના દર્શન કરવામાં આવે છે ત્યારે કે વિતરાગની જે વિતરાગ મુદ્રા છે તેમાં સ્વસંવેદનના દર્શન કરવા એમ કહે છે. જ્ઞાન જ્ઞાનને લીધે એ સ્વસંવેદન છે, અથવા સ્વપણે જે જ્ઞાન વેદાય છે તે સ્વસંવેદન છે. એવું પરિપૂર્ણ વેદન, સ્વસંવેદન પણ તબક્કા પ્રમાણે ચતુર્થ ગુણ સ્થાને જગન્ય ભાવે પ્રગટ થાય છે. ઉપર ઉપરના ગુણ સ્થાનમાં એની તારતમ્યતા વધે છે, અને અરિહંત દિશામાં સંપૂર્ણ સ્વસંવેદન પ્રગટ થાય છે. આત્માના સર્વ પ્રદેશથી વેદાતું એવું જે જ્ઞાનનું સ્વસંવેદન છે તે વિતરાગ પ્રતિમામાં દેખીને, વિતરાગ મુદ્રામાં દેખીને પોતાનું પણ આવું જ સ્વરૂપ છે, સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ છે એમ વિચારે. માત્ર ભગવાનની સામે જોઈ લે એમ નહીં, એમની સામે જોઈને પોતાના સ્વરૂપને વિચારમાં લે, વિચારમાં લે કે જ્ઞાનમાં લે એમ કહે. જૈની મુદ્રા જોતા આત્ સ્વરૂપ લખાય છે. ઉપશમ રસ વર્ષે રે પ્રભુતા, અંદરની સાથે ગોગામાં કરતો થાય. ભગવાનના નેત્રોની અંદર શાંત રસનો, શાંત રસ વરસી રહ્યો છે. નાસાદ્ર દ્રષ્ટિ છે, અંતર્મુખ જેનો પરિણમન છે એવા ધૃતરાજ દેવના નેત્રોની અંદર પણ શાંત રસ વરસી રહ્યો છે. વરસી રહ્યો જેમ વરસાદ વરસે ને ભીંજાઈ જાય છે માણસો, આપના નેત્ર સામે જોતા અંદરમાં શાંતિથી અમે ભીંજાઈ જઈએ છીએ, એવી શાંતિ અંદરમાં વરસે છે. અલૌકિક ગુણનો વિષય છે. સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને પોતાનું જે સ્વસંવેદન ભાવરૂપ સ્વરૂપ છે તેને જ્ઞાનમાં વિચારે, તેને જ્ઞાનમાં પ્રત્યક્ષ કરે, વિચારી વિચારીને પ્રત્યક્ષ કરે, એમ કરું છું. પ્રત્યક્ષપણે હું આવો છું એમ સ્વસંવેદન મૂર્તિ સ્વરૂપ જે આત્મા છે એમાં સ્વસંવેદન ભાવનો આવિર્ભાવ કરે. એ તો કાર્યનો વિષય છે, વાણીનો વિષય. તમને કોઈ પ્રતિકૂળતા આવે તો દુઃખ કેવી રીતે લાગવું એ સમજાવી દો. દુઃખ કેવી રીતે લાગવું, અનુકૂળતામાં સુખ કેવી રીતે લાગવું, કઈ કહેવાનો વિષય છે ખરો? કહી શકાય એવો વિષય છે ખરો? બહારમાં જેનો ખ્યાલ આવે છે એવા સુખ દુઃખના પરિણામ એ કેવી રીતે લાવવા એ કોઈ કહી શકાય છે? પણ જેમ જેમ એમાં સ્વપણાની ઉગ્રતા થાય છે, નિપણાની ઉગ્રતા થાય છે, તેમ તેમ આત્મભાવ છે એ તો સ્વભાવ ભાવ છે, આત્મભાવ છે એ ભાવ વિશેષ વિશેષ ઉગ્રપણે અનુભવ ગોચર થવા લાગે છે. સ્વજનનું મૃત્યુ થાય છે, લોકો તો આવી વાત વિચારવા તૈયાર નથી, પણ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે શું કહે છે માણસ? તમારે શોક ન કરવો જોઈએ. શું કરીએ પણ બહુ યાદ આવે છે, યાદ લાવવા માટે શું કરવું? કહો ઘરમાં જ્યાં જોઈએ ત્યાં એમની યાદ આવે છે, અહીંયા આમ કરતા હતા, અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, યાદ લાવવા માટે શું કરવું? એની કોઈ રીત છે કે એમાં જે આત્મત્વ કરી રાખ્યું છે, સ્વપણું કરી રાખ્યું છે, નિજપણું કરી રાખ્યું છે, એ નિજપણું કરવું એ એને ભાવ લાવવાનો પ્રકાર છે? બીજો તો કોઈ રીત એમાં નથી. નિજમાં નિજ બુદ્ધિ કરવી તે છૂટવાનો ઉપાય છે, અને પરમા નિજ બુદ્ધિ કરવી તે બંધાવાનો ઉપાય છે. પરમા નિજ બુદ્ધિ કરે છે કેવી રીતે કરે? કેવી રીતે કરવું કે આ પરમા તો નિજ બુદ્ધિ જેવી રીતે કરે છો તેવી રીતે કરવું? નિજમાં નિજ બુદ્ધિ કરવી તે છૂટવાનો ઉપાય છે, અને પરમા નિજ બુદ્ધિ કરવી તે બંધાવાનો માર્ગ છે. ચોખ્ખે ચોખ્ખી સ્પષ્ટ વાત છે, એમાં બીજી કઈ ગડબડ કેવી રીતે કરવી તારા અનુભવથી નથી કરતા. એ શીખવી છે તો તારા અનુભવથી શીખ, એની વ્યાખ્યા કરવામાં આવે તો શીખાય એવું કાંઈ નથી. તારા અનુભવને તો તપાસી લે, એ રીતે એ શીખવા જેવી છે. અનુભવ ઉપરથી એ શીખવા જેવી છે. અનુભવની વાત તો અનુભવથી શીખાય. અનુભવ
ભોગવાની રીતે નિશ્ચિત આવતા
વિચાર ભાવ પરાચરણ છે તે રાગ દ્વેષ છે, ભાવ પરાચરણ રાગ દ્વેષ છે તે જીવ સરાગ હતા જે વિતરાગ અનંત પરમેશ્વર છે, તીર્થંકર આદિ જે તે તીર્થંકરની પ્રતિમા અથવા કોઈ પણ અરિયંતને સ્થાપવામાં આવે છે. દક્ષિણમાં તો બાહુબલી, ભરત, ચક્રવર્તી એ બધાની પ્રતિમાઓ સ્થાપી છે, અરિયંત પ્રતિમાઓ સ્થાપી છે. બાહુબલીની તો મુનિદશાની પ્રતિમા છે, વેલ વીંટળાયેલી છે ને એ મુનિદશાની. જીનેન્દ્ર ને તો એ કઈ પ્રકાર હતો નથી, ધ્યાનસ્થ અવસ્થા હોય છે એ દિશાની છે. એનો અર્થ એ છે કે મુનિરાજની પ્રતિમા પણ સ્થાપવામાં દોષ નથી, એની મૂર્તિ સ્થાપી શકાય છે, મુનિની મૂર્તિ પણ સ્થાપી શકાય છે, શાસ્ત્રો છે. અને એ બાહુબલી ભગવાનની જે મૂર્તિ છે એ મુનિદશાની. પણ પૂર્વે સરાગ હતા અને રાગ મટાડીને તેઓ વિતરાગી થયા. રાગ મટાડીને વિતરાગી થયા એનો અર્થ એ છે, અત્યારે વિતરાગ છે એનો અર્થ એ છે કે અનાદિથી વિતરાગ હતા એ વાત નથી. કોઈ પણ આત્મા પહેલા અનાદિથી સંસારી હોય છે અને મોક્ષ દશાની શરૂઆત થાય છે, અને એ મોક્ષ દશા ભલે સાદી અનંત કાળ રહે છે પણ એક કાળે, કોઈ એક કાળે એની શરૂઆત થાય છે. એટલે એ પહેલા એ સરાગ હતા, તેઓએ રાગ મટાડી વિતરાગી દશા પ્રાપ્ત કરી, રાગ મટાડીને તેઓ વિતરાગ થયા. ત્યારે જે વિતરાગ છે એ રાગ મટાડીને થયા છે એનો અર્થ એ છે કે રાગ મટાડી શકાય છે. અનાદિથી ચાલતો અને અનુભવ ગોચર થતો એવો રાગ નહીં મટે અથવા કેમ મટે, મટવો અઘરો છે, કઠણ છે, ન મટે એવો છે એવી આડ મારવા જેવી નથી, એવી પકડ ન કરવી કદી કે અનાદિથી આ મોહ અને અનાદિથી રાગ ચાલ્યો આવ્યો છે, આ કેમ મટતો હશે, મટી શકે એવી ચીજ છે, ન મટે એવું નથી. કેમ કે તેઓ વિતરાગી થયા, રાગ મટાડીને તેઓ વિતરાગી થયા અને એવા અનંત આત્માઓ વિતરાગી થયા. પણ એમ નથી કે એકાદ થાય એટલે એ તો અપવાદ ગણાય, બાકી એ કાર્ય થઈ શકતું નથી. એમ અન્ય મતમાં એક જ પરમેશ્વરની કલ્પના કરવામાં આવે છે, એથી બીજા પરમેશ્વર ન થઈ શકે એમ વિચારવામાં આવે છે, એવું આમાં નથી. અનંત પરમેશ્વરો થયા અને અનંત અનંત પરમેશ્વરો થયા કરવાના, તું પણ પરમેશ્વર, દ્રવ્ય તો પરમેશ્વર છો અને ભાવે પરમેશ્વર થઈ શકે એમ છો, એમ જીનેન્દ્રની મૂર્તિ પ્રત્યક્ષપણે ઉપદેશ આપે. મૂર્તિ પોતે જ એ રીતે બોધ આપે છે. એટલે તેઓ સરાગી હતા, રાગ મટાડીને વિતરાગી થયા. હાલ હું સરાગ છું, અત્યારે મારી દશામાં રાગ ઉત્પન્ન થાય છે, વર્તી રહ્યો છે. તેમની માફક જો હું રાગ મટાડું, તેઓએ જે પ્રકારે રાગ મટાડ્યો છે તે રીતે હું રાગ મટાડું, તો મારા વિતરાગ પદને હું પામું, બીજાના ને મારા વિતરાગ પદને હું અંદર મારી મૂળ તત્વ, મૂળ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે, એવું જ પ્રગટ દશાની અંદર સ્વરૂપ પ્રગટ થાય. જો રાગ મટાડું તો મારા વિતરાગ પદને હું પામું, કારણ કે નિશ્ચયથી હું વિતરાગ છું. નિશ્ચયથી તો હું વિતરાગ છું. મૂળ સ્વરૂપે આ આત્મા વિતરાગ સ્વરૂપે હોવાથી, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે હોવાથી, જે પ્રકારે અગ્નિઓએ ઇન્દ્રિયોને રાગ મટાડ્યો, તે જો રાગને મટાડવામાં આવે તો પોતે પણ વિતરાગ થાય ન થાય એ પ્રશ્ન નથી. એક સમ્યક દર્શન થાય તો એને એ વાતની પ્રતીતિ આવી જાય. સમ્યક દર્શનમાં વિતરાગ સ્વરૂપ આત્માની પ્રતીતિ છે, સાથે જ સાથે પરિપૂર્ણ મોક્ષ. વિતરાગ એ જિનેન્દ્ર દશાની પણ એમાં પ્રતીતિ છે. એટલે એ વિશ્વાસ આવી જાય છે કે હવે મોક્ષ દશા આ આત્માને અલ્પકાળમાં, સાધો કાળ ને પણ અલ્પકાળમાં થશે થશે ને થશે જ. એક દ્રષ્ટાંત આપતા હતા કે આખો દિવસ એક નાનું વાસળું હોય, એને બાંધી રાખ્યું હોય, એને આંગે ઉનાળાને બપોર ઉત્તે તરસુતી હોય, ખબર પડે આંગે એને ખીલેથી છોડે, ઠેકડે ઠેકડા મારે ધરતી ઉપર પગ મૂકે, એને ચાર પગે ઉછળે, ચારે ચાર પગે ઉછળે, શેનો આનંદ છે? આ છૂટ્યો એનો આનંદ છે. એ ત્રિંચ ને પણ છૂટવામાં આટલો થનગનાટ છે. આ જિનેન્દ્ર ની મૂર્તિ ને મોક્ષ દશા જોઈને તને કઈ થનગનાટ આવે છે? વાસળો બંધાયેલો છે એને છોડે, બે ચાર વર્ષનો થનગનાટ કરે છે આ સંસાર થી બંધાયેલા. મોક્ષ દશા નો ઉત્સાહ કેવો હોય એનો દ્રષ્ટાંત આપતા. કહ્યું છે કે પીછી હું અરહો દેવો, પછર ઘડ્યો હું દર્શન ભંગમ. ઇતિ વચનાત્. પાષાણ થી ભરાયેલ હોવા છતાં માર્ગના દર્શક એવા અરવિંદદેવ નો દેખો. મોક્ષ માર્ગ ને દેખાડનારા પ્રત્યક્ષપણે એવા જ અરવિંદદેવ છે. ભલે પથ્થરમાં ઘડાયેલી હોય તો પણ માર્ગ ને દેખાડનારા છે. અંતર્મુખ નો માર્ગ, અંતર્મુખ થવાનો માર્ગ, ઉપાય, રીત, પદ્ધતિ આ પ્રકારે છે. કોઈ કહે તે વધારે સારું કે કોઈ દેખાડે તે વધારે સારું? તમે એમ કહો કે હું કાશ્મીર નું વર્ણન કરું, દેવલોક નું વર્ણન કરું, અને કોઈ એમ કહે કે ચાલો હું તમને ત્યાં દેખાડવા લઈ જાઉં, મારે કહેવાની જરૂર નથી, હું તમને દેખાડવા લઈ જાઉં, તો તમે ત્યાં જઈને એમ કહેશો તમે આનું વર્ણન જરા કરી બતાવો. પછી અંતર્મુખ ની દશાની જે પ્રત્યક્ષ દેખાડે કરતા જોવામાં વધારે સમજાય છે. એક ન્યાય શાસ્ત્ર થી પણ ઊંચો પ્રકાર છે, ભાવ પરિણામ નો ઊંચો પ્રકાર છે. એક ન્યાય પરમાર્થ છે. શાસ્ત્ર તો કહી દેખાડે છે, જયારે આ પ્રત્યક્ષ દર્શન કરાવે એમાં કયો કયો પ્રકાર વધારે સારો છે? સામે તો એક વિકલ્પ પૂરતો ઉપયોગ થાય છે, ખરેખર તો એમાંથી પોતા ઉપર પોતાના સ્વસંવેદન ભાવ વર્ણન ની ચોપડી કોઈ આપે અને ત્યાં લઈ જઈને દેખાડવાની વાત હોય, એ બે વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની પ્રત્યક્ષ દેખાડે છે એને કહેવાનો ક્યાં પ્રશ્ન છે? સ્વસંવેદન કેવી રીતે થાય મને કહે, શું આપણે દેખાડ્યું પરોક્ષ વાત છે, આ પ્રત્યક્ષ છે, પરોક્ષ પ્રત્યક્ષ નો આખો બધો ફેર છે એ નહીં આવે વિષય છે એ શાસ્ત્ર માર્ગ નું દર્શન કરો, વિકરાળતા નું પ્રત્યક્ષ દર્શન કરો, એમ કહ્યું. પાષાણથી ભરાયેલી મૂર્તિ છે મજુઓ, એમ કહ્યું. એમાં સ્વસંવેદન છે, પ્રાણ પ્રતિષ્ઠા થશે ને, પ્રતિષ્ઠા ને પ્રાણ પ્રતિષ્ઠા, જ્યાં પ્રાણ છે ત્યાં સ્વસંવેદન છે, સ્વસંવેદન મળી જુઓ, જેની પ્રતિમા ને સ્વસંવેદન મળી જુઓ. આ સ્થાપના ના નિમિત્ત થી ત્રણ કાળ ત્રણ લોક માં ભવ્ય જીવો ધર્મ ને સાધે છે, તેથી સ્થાપના પર પૂજ્ય. આ સ્થાપના નિમિત્ત ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં સર્વકાળમાં જે ભવ્ય જીવો છે, લાયક જીવો છે, તે ધર્મને સાધે છે, ધર્મને સાધી લે છે, ધર્મને પામી જાય છે, એવું નિમિત્ત કારણ જોઈને તે સ્થાપનાને ઇષ્ટ ગણવામાં આવે છે. પરંતુ એનો નિષેધ કરવો એટલે ધર્મનો જ નિષેધ કરવો, સીધો ધર્મનો જ એને નિષેધ કરવો હોય, એને ભગવાનની પ્રતિમાનો નિષેધ કરવો, એવી વાત છે. ચોખ્ખે ચોખ્ખે સામે હું કેટલું જોડું છું, ત્રણે ત્રણ કાળ અને ત્રણ લોકમાં ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં ભવ્ય જીવો ધર્મને સાધે છે, તેથી સ્થાપના પરમ પૂજ્ય છે. દ્રવજીન દ્રવજીવ છે તે પણ ભાવ પૂજ્ય છે, જે દ્રવ્યજીન છે અથવા જે તીર્થંકર દ્રવ છે અલ્યન થવાના છે અંતકાળમાં, તે ભાવે પૂજ્ય છે. દ્રવજીન દ્રવજીવ છે, દ્રવજીન છે, દ્રવજીન છે, તે દ્રવજીન છે, તે પણ ભાવ પૂજ્ય છે, પૂજ્ય છે, એ પણ પૂજ્ય છે, એ પણ પૂજ્ય છે, તે ભાવ પૂજ્ય છે. ભાવિ નહીં થી પૂજ્ય છે, ભાવ પૂજ્ય છે, તેથી ભાવિ નહીં થી ભાવિ નહીં, ભાવિ નૈગમ નહીં. કાળ કાઢી નાખો વચ્ચેથી, વચ્ચેના કાળને કાઢી નાખો, અને જ્ઞાનેન્દ્ર સ્વરૂપે જોઈએ. તીર્થંકરનો જન્મ થાય છે અને સૌધર્મ ઇન્દ્ર અભિષેક કરે, સ્તુતિ કરે, પૂજા કરે, વંદના કરે. ભાવિ નહીં ચૂક્યો છે, એમની પાસે સમ્યક શ્રુત જ્ઞાન હોવાથી એ સમ્યક શ્રુત જ્ઞાનના અંશરૂપ જે નૈગમ્ય છે, એ નૈગમ્યથી એમને ત્યાં પરમાત્મા દેખાય છે. નૈગમ્ય એમ નથી કહેતો કે તે ભવિષ્યમાં પરમાત્મા થશે, નૈગમ્ય એમ કહે છે કે તે અત્યારે પરમાત્મા છે. નૈગમ નહીં થતો, પરમાત્મ સ્વરૂપે જીનેન્દ્ર સ્વરૂપે ગુરુદેવ સ્વામિમાં પધાર્યા, બિરાજમાન થયા. જયારે ગુરુદેવની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હતી ત્યારે તેમના સમોસરણમાં એમને પરમાત્મ સ્વરૂપે દર્શન કરવાની ઘણાની ભાવના થતી. આપણે શું કરશો, આપના સમોસરણમાં અમે આપની વાણી સાંભળવા આવશું, આપના દર્શન પૂજન ભક્તિ ત્યાં પણ અમે કરશું. હવે એ વાત તો લગભગ 24 સાગર પછી અસંખ્ય અબજ વર્ષ લેવાના, કેટલા એક બે અબજ નહીં, અબજ અબજ નહીં પણ અસંખ્ય અબજ વર્ષ લેવાના. હવે એ પ્રસંગ વહેલો આવી ગયો એની ભાષા એનો નિષેધ થાય. 22-24 સાગર પછીની પરિસ્થિતિ અત્યારે આવી ગઈ. હર્ષનો પ્રસંગ છે, મારો અતિ આનંદનો પ્રસંગ છે. અત્યારે ભગવાન સ્વરૂપે એના દર્શન થયા, એ ભાવિ નૈગમ નહીનો વિષય, વચ્ચેનો કાળ કાઢી નહીં પણ એ 22-24 સાગરનો કાળ કાઢી નહીં. ભાવિ નહીં પૂજ્ય છે, અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવજીન છે. આમે દ્રવજીન છે, જે દ્રવજીન છે તે દ્રવજીવ જીવ દ્રવ છે, તે પણ ભાવિ નહીં પૂજ્ય છે, અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવજીન છે. ત્રણ કલ્યાણક ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક અને તપ કલ્યાણક, ત્યાં સુધી દ્રવજીન છે. કેવળ જ્ઞાન કલ્યાણ કે ભાવજીન થઈ ગયા, અને મોક્ષ કલ્યાણકમાં પણ, નિર્વાણ કલ્યાણકમાં પણ ભાવજીન છે, ત્યારે તો ભાવજીન છે. પણ પહેલા ત્રણ કલ્યાણક સુધી એ દ્રવજીન છે. ત્યાંથી અનાદિથી એ તીર્થંકર દ્રવ છે, ત્યાંથી તે એમના ત્રણ કલ્યાણક થાય ત્યાંથી ત્યાં સુધી તે દ્રવજીન છે અને તે પૂજ્ય છે. લોકો એનાથી ઉશ્કેરા પામી શકે એવો શબ્દ આગ્રહ આગમ વિરુદ્ધ છે. કહીએ તો લોકો આગમ વિરુદ્ધ પ્રક્રિયા ઉશ્કેરા પામે છે, આગમ વિરુદ્ધ કરતો હોય તો નથી નથી છે કે નહીં પણ આગળ આ તો મિત્ર અનુભવનો ગ્રંથ છે. 200-250 વર્ષ પહેલા લખાય વર્તમાન પરિસ્થિતિ ઉપર તો કોઈ લખ્યું નથી, બહુ સ્પષ્ટ છે કે દ્રવજીન છે તે દ્રવજીવ છે તે ભાવિ નથી, પૂજ્ય છે. ક્યાં સુધી તે દ્રવજીન છે? ત્રણ કલ્યાણક સુધી તે દ્રવજીન છે. અનાદિથી માંડીને ત્રણ કલ્યાણક સુધી તે દ્રવજીન છે. નામ કલ્યાણક થશે ત્યારે ભાવજીન થશે, તે પૂજ્ય છે. દ્રવજીન છે તે પૂજ્ય છે. એટલે ગર્ભવાને ક્યારે પણ પૂજવા લાયક છે, જન્મે ક્યારે પણ પૂજવા લાયક છે, મુનુષ્યા પ્રાપ્ત કરે ત્યારે પણ પૂજવા લાયક છે, એ પહેલા પણ એ પૂજવા લાયક છે. બધા ભેદ લઈ લીધા. તીર્થંકરના ભાવમાં જે ગર્ભ ધારણ કરે ત્યાંથી એ પહેલાની સ્થિતિને એ પછીની દ્રવજીની જે તપ કલ્યાણક સુધીની દીક્ષા કલ્યાણક સુધીની સ્પષ્ટ છે. જે જીવ ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે તે જીવ દ્રવ નિક્ષેપથી તીર્થંકરની જેમ પૂજ્ય છે. જે જીવ ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે તે જીવ દ્રવ નિક્ષેપથી તીર્થંકરની જેમ પૂજ્ય છે. તેની સ્થાપના નિક્ષેપની વાત પૂરી છે, દ્રવ નિક્ષેપની વાત ચાલે છે. હજી તીર્થંકર થયા નથી, વાત કરી છે. હજી તીર્થંકર થયા નથી પણ ભવિષ્યમાં થવાના છે તે પણ દ્રવ નિક્ષેપથી પૂજ્ય છે. બીજી રીતે દ્રવ નિક્ષેપ આ પ્રમાણે પણ છે કે ત્રણ કલ્યાણ સુધી તીર્થંકરનો આત્મા દ્રવજીન છે તે દ્રવ નિક્ષેપે પૂજ્ય છે. ગર્ભજન્મ જન્મ અને તપ કલ્યાણ સુધી ભગવાનનો આત્મા દ્રવજીન છે તે પણ પૂજ્ય છે. ભગવાનનો જન્મ થાય ત્યાં ઇન્દ્ર આવીને પૂજે અને ભક્તિ કરે. પૂજે ત્યારે અર્ધ ચડાવતા હશે કે નહીં ચડાવતા? રક્ષા દ્રવજીનો પ્રસંગ સ્થાનકવાસી સંપ્રદાયના કુળમાં પ્રતિમાની વાત કેવી મહત્વ નથી રહેતું. સંપ્રદાયનું મહત્વ કે આગ્રહ ભૂમિને હોય. ત્રણ લોકમાં શાશ્વત વિતરાગ મુદ્રિત જીવ પ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે તેમ લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે. તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉગાડી તે ધર્મને સમજ્યા નથી. ધર્મને જ સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જીવબિંદ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. એ પ્રમાણે સ્થાપના નિક્ષેપની વાત કરી હવે દ્રવ નિક્ષેપની વાત કરવામાં આવવાની છે. ભાવિની વાત પ્રતિમા સ્થાપના નિક્ષેપમાં છે, નિક્ષેપ જ્ઞેયરૂપ વિષયના ભેદ છે. આવું જ હોય, જ્ઞેય આવું જ હોય, જ્ઞાનનું જ્ઞેય આવું જ હોય એનો આભેદ છે. જ્ઞેયનો વિષય છે ને નિક્ષેપ, જ્ઞાનનો વિષય જ્ઞેય કહો કે જ્ઞેયનો વિષય નિક્ષેપ કહો, બે એક જ વાત છે. શ્રુત જ્ઞાન પ્રમાણરૂપ સાચા જ્ઞાન વિના જ્ઞેયના ભેદને યથાર્થ જાણી શકે નહીં, માટે સમ્યક જ્ઞાની ને જ સ્થાપનાનું સાચું જ્ઞાન કહેવાય. પંડિતોને સ્થાપનાનું સાચું જ્ઞાન કહેવાય એમ નથી. વરસપરા ગુરુદેવના પ્રવચન, માટે સમ્યક જ્ઞાની ને જ સ્થાપનાનું સાચું જ્ઞાન કહેવાય. અજ્ઞાની તો જ્ઞેથી મને જ્ઞાન થયું એમ માને છે, તેને તો ચાર માંથી એક પણ નિક્ષેપનું સાચું જ્ઞાન નથી. સ્થાપનાના કારણે જ્ઞાન નથી, રાગ નથી, લાભ નથી એમ માને તેને જ્ઞેશ્વરનું સ્થાપના જ્ઞાન કહેવાય. પ્રથમ જે માણસનું રૂપ જોયું હોય તેને યાદ કરે ને, તેમ સર્વજ્ઞ દેવને કોણ સંભાળે છે? કે જ્ઞાનાનંદ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ આત્માની પ્રતીતિ જેણે કરી છે, રાગ નિમિત્તે લાભ નથી એમ જેણે જાણ્યું છે, તે વિકરાળ સ્વરૂપને યાદ કરી શકે છે. અંદરમાં જેને વિકરાજ મૂર્તિ આત્મા જોયો એ બહારમાં પ્રમાણ કરશે કે આ પ્રતિમા આ સ્થાપના એને એનું જ્ઞાન છે એમ.